समीक्षा पत्रांक 133 133માં સૌભાગભાઈ ઉપર લખેલ પત્રમાં કૃપાળુદેવે એમની અંતરદશાનું ચિત્રણ આપ્યું છે. અંતરદશા એવી છે, એનું સૂત્ર જો કહીએ તો રાત્રિ ને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આ મનન શું એ સમજાય છે? ગોનણ બહાર ગમે તે ચાલતું હોય, બોલવાનું, કહેવાનું, સાંભળવાનું, એ જે હોય તે, પણ મનન અંદર ચાલે છે એ પરમાર્થ વિષયનું ચાલે છે. વ્યવહાર સંસાર વિષયક થતો હોય, થયા કરે, ઉદયગત વ્યવહાર થયા કરે, એને ટાળી શકાતો નથી, એ વ્યવસ્થિત છે. કર્મનો ઉદય યથા સમયે આવે એવું કર્મનું શાસ્ત્ર છે કે એની સ્થિતિ, એનો અનુભાગ, એના પ્રદેશ અને પ્રકૃતિ એ પછી આપણા વશમાં નથી. કર્મ સત્તા એક જબરજસ્ત સત્તા છે. જીવને રખડાવનાર જો કોઈ હોય તો કર્મસત્તા છે. એના ઉપર એક જ સત્તા પાવરફુલ થઈ શકે એવી છે, એ છે ચૈતન્ય સત્તા, આત્માની સત્તા. પણ એ આત્માની સત્તા તો આત્મા આત્મજ્ઞાન પામે તો જ એને પોતાના અસ્તિત્વનું ભાન થાય, એ પોતાના ગુણોની એને પ્રતીતિ આવે અને એ ગુણોની એક શક્તિ વધારે, ત્યારે એની ચૈતન્ય સત્તા પ્રગટ થાય. નહીં તો ચૈતન્ય સત્તા સુષુપ્ત અવસ્થામાં છે અને એ પ્રગટ થવા માટે જ્ઞાનીનું નિમિત્ત છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. ચેતન તો હોવો જોઈએ ને, કંઈ જડમાં કંઈ જ્ઞાનીના સત્સમાગમને મુદ્રાથી કાંઈ ફેરફાર ન થાય. આ સુષુપ્ત અવસ્થા એ જીવની બહુ પ્રાથમિક અવસ્થા છે. તો એ અવસ્થામાંથી જો જીવ બહાર નીકળે, જ્યાં સુધી એ સુષુપ્ત અવસ્થામાં છે ત્યાં સુધી એ કર્માધીન છે, પૂર્વે કરેલા કર્મોને આધીન છે. એટલે કર્મસત્તા એ જીવ દોરાય છે, એનો સંસારનો સમસ્ત વ્યવહાર ચાલે છે, એની દોરી કર્મના હાથમાં છે. ઉદયાધીન વ્યવહારમાં જ જીવ છે. બહુ ઓછા જીવો એ વ્યવહારમાંથી પોતાની જાતને સંકોરી શકે છે. અને એ કે જે બોધ પામ્યા છે, જેને સત્સંગ થયો છે, જેને જ્ઞાની પુરુષનો આશ્રય લીધો છે અને જે પરમાર્થ શક્તિની જાગૃતિ માટે પુરુષાર્થ કરે છે, સવડો પુરુષાર્થ કરે છે, સત્ય પુરુષાર્થ કરે છે. સત્ય એટલે સતને પ્રગટ કરવાનો પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત્યનો બાકીનો પુરુષાર્થ કે અસત્ય છે, હું ખોટું કરું છું, એવું કશું ખોટું નહીં, પણ એમાં સત જાગૃત નથી. તું દંડ બેઠક કરસ તો તારા શરીરની તાકાત વધે છે, અસત મજબૂત થાય છે, સત નથી થતું. તો પુરુષાર્થ તો બેમાં છે, મજૂરે પુરુષાર્થ કરે છે. એ કઈ અસત છે, મિથ્યા છે કે આમાં કઈ ખબર નથી પડતી, નથી થતો, ભ્રમ છે, એવું નથી, થાય છે. પણ સતને જાગૃત કરે નહીં. સત્સંગ એટલે શું? આત્માને સત્યનો રંગ ચડાવે તે સત્સંગ, સત સાથે મૈત્રી કરાવે તે સત્સંગ. તો દરેકે દરેક શબ્દના જે ભાવાર્થ છે, આશય છે, એ પકડવા જોઈએ. કૃપાળુદેવ કહે છે અહીંયા મનન પરમાર્થ વિષયનું છે અને એ પરમાર્થ વિષયના મનનમાં એણે બધી જ ક્રિયાઓ લખી છે. અસ્થિથી લખી છે અને નાસ્તિથી લખી છે. બહુ સરસ પેરેગ્રાફ વાંચી લેવો. એમાં લખ્યું છે કે આ બધું હોય કે ન હોય પણ જીવ દુઃખી છે. મારું પોતાનું ચૈતન્ય એ દુઃખી છે. તો આમાં તમને કંઈક ખામી છે સંસારની સુલભતામાં, વ્યવહારમાં, પ્રાપ્તિમાં? તો કે ના, આ બધું જે કંઈ લખ્યું છે તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે, એ કોઈ દુઃખના કારણ નથી. ખાવું ન ખાવું, સૂવું ન ખાવું, ન સૂવું, આવી અનેક પ્રકારની ક્રિયાઓ સંપૂર્ણ જીવનને સ્પર્શ કરતી, એ બધું લખ્યા પછી કહે છે કે દુઃખનું કોઈ કારણ આ બહારનો વ્યવહાર નથી. મને કોઈએ બોલાવ્યા, ન બોલાવ્યા, કાંઈ કોઈ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. ભીખુભાઈ, વિષમ આત્મા. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. ગુરુ,
સ્વભાવમાં છે આ લખતી વખતે.
દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. કનકભાઈ, અરુણાબેન, એટલે સમ અને વિષમ શું? સ્વભાવમાં રહે તે સમ અને સ્વભાવથી ચ્યુત થાય એ અવસ્થા વિષમ. આત્માનો સ્વભાવ સુખ છે, શાંતિ છે, સમાધિ છે, આનંદ છે, પણ આ બધી પ્રવૃત્તિની અંદર ક્યાંક ને ક્યાંક આત્મા જોડાઈ જાય છે અને પોતાના સ્વભાવથી એટલે પરના સ્વભાવમાં એકરૂપ થઈ જાય છે. મેં ખાધું નથી એનું એટલું બધું દુઃખ છે, એને દુઃખી દુઃખી થઈ જાય છે. કંઈ ખ્યાલ થોડો એને જો ભેદજ્ઞાનનો હોય તો એને નથી ખાધું, હકીકત છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એને કારણે થઈને દેહની શક્તિ ક્ષીણ છે એ પણ હકીકત છે. એ જાણે કે આજે શરીર જરા ખેંચાય છે, જોઈ એવી સ્ફૂર્તિ નથી, કામ આપતું નથી, એને જોઈ તો આહાર મળ્યો નથી, જાણે, પણ એથી કરીને પોતે દુઃખી નથી. કેમ કે શરીરને આહાર પ્રાપ્ત થવો કે ન થવો એ કર્માધીન છે. આટલો બધો ક્લિયર છે જ્ઞાની, જ્ઞાન દશામાં, વિચાર દશામાં મુમુક્ષુ સાધક, કે જે કંઈ જગતમાં બની રહ્યું છે એ કર્મના ઉદયથી જ મારું જીવન છે. પ્રાપ્તિ અપ્રાપ્તિ, લાભ અલાભ, સુખ દુઃખ, સંયોગ વિયોગ, આ જે કંઈ મને પ્રાપ્ત થાય છે એમાં મારું કોઈ કર્તવ્ય નથી, પૂર્વે કરેલું છે એ આવે છે. મેં અવાજ કર્યો છે એનો એ પડઘો છે. પૂર્વે મેં જે અવાજ કર્યો છે એનો એ આપણું સમસ્ત જીવન પડઘા રૂપે છે, એમાં આપણું કોઈ સ્વતંત્રતા નથી. એને આપણે જાણીએ એ સંપણું છે કે જો પૂર્વે આવા અંતરાય કર્મો બાંધ્યા છે તો એને કારણે આજે બધી જ અનુકૂળતા હોવા છતાં અંતરાય કેટલા બધા છે. આપણને બધું અનુકૂળ હોય તો આપણે સુખી ન થઈ શકીએ. ઘરનાનો વાંધો હોય, પડોશીનો વાંધો હોય, સગા સંબંધીમાં વાંધો હોય, અને કંઈક ને કંઈક મગજની અંદર એ ચિંતા આવેલા જ કે આપણને એમ થાય કે બધી વાતો મને કાંઈ નથી, પણ સારું આ બધાને કારણે હું દુઃખી છું. એટલે જે ચારે બાજુનું વાતાવરણ છે એને કારણે એમાં જોડાયેલો છે, માટે જો જોડાયેલો ન હોય તો નીકળી જાય, એનો વિષમ ભાવ શાંત થાય. તો આ સમજી લેવું જોઈએ, દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. સંપણું પોતાનો સ્વભાવ. દેહનો સ્વભાવ ભિન્ન છે, દેહનું લક્ષણ ભિન્ન છે, દેહના ધર્મો ભિન્ન છે, બંને દ્રવ્યનો સ્વભાવ જુદો જુદો છે, એમ છેલ્લું કાવ્યમાં કૃપાળુદેવે લખે છે. એ સ્થિત ક્યારે થાય છે? જ્ઞાનીના વચન વડે. ત્યાં સુધી તો એ દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. એક એક કાવ્યની અંદર તત્વજ્ઞાનનો નિચોડ. પણ એ કાવ્ય કાવ્ય તરીકે ન જોવાય, સિદ્ધાંતનું આ એક આખું પ્રરૂપણ છે, એટલે વિચારવું પડે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે, પછી દેહ દેહનું કામ કરે શરીર સમય. આ સમ અને વિષમની જે પ્રક્રિયા છે, સાધકને સાધનામાં શું કરવાનું છે, કઈ અવસ્થા મેળવવાની છે, આ સાંભળ્યું તે સાંભળ્યું, આ વાંચ્યું તે વાંચ્યું, આટલી શિબિરો કરી, અહીંયા જાય આટલું દોડ્યા, બધું ભલે કર્યું, તો વિષમમાંથી સમમાં આવી શકે છે? એ વિષમની શરૂઆત પોતાના શરીરથી થાય છે અને પછી વળગેલા સંસાર સુધી એ પહોંચે છે. હવે શરીરને ટાળી શકાતું નથી, પણ સંસારને સમેટી શકાય? સંસાર અનંત છે, પણ તારો સંસાર કેટલો? તું જેટલો વેડગો છે એટલો. 5-25 નહીં, તું જેટલા સંસારના સ્વરૂપને વેડગો છે, વ્યક્તિને વસ્તુને સ્થિતિને, એટલો તારો સંસાર છે. એ સમેટી શકાય કે નહીં? તો કે વળગવાનું ઓછું થઈ શકે. કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. આ પ્રશ્ન મૂક્યો છે, એટલે તું કરી શકે છે, કાં તો રાખી શકે છે અને કાં પરિહરી શકે છે. પણ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કોઈ દિવસ આટલું આટલું એને બોધ મળે, સાંભળે, શ્રવણ આવે, પણ એને વિચાર, એનો મનન, ચિંતન, અનુપ્રેક્ષા આ થતી નથી. એટલે તત્વજ્ઞાન ઘણું મળે છે જીવને, પણ બધું પાછું વયું જાય છે. જેમ છાપું વાંચ્યું એમ સત્સંગ, એમાં કોઈ ગંભીરતા હોતી નથી, એની અંદર કોઈ આગળ પાછળની કાંઈ વાત રીતે વિચારની રહેતી નથી, આપણે કાંઈ લેવા દેવા નથી, વાંચતી હોય તો ઓહો ને અરર થોડુંક કરી લઈએ, બસ ઠીક છે, જરા સંવેદના હોય એટલું, પણ પછી આપણે કાંઈ લેવા દેવા કે આટલો એક્સિડન્ટ થયો છે, હાલો હવે જાઓ, એ નિરાધાર હશે, એને કોઈને મદદ કરવાની છે, એવું કાંઈ ખરું? કાંઈ નહીં, ટેવાઈ ગયા છે આપણે. સંવેદન શૂન્યતા જેને કહે છે, કે જુએ બધું છતાં સંવેદના કાંઈ નહીં. એક જ્ઞાનીને સંવેદના ન હોય અને બીજી આ મૂરખ મૂઢને ન હોય. આપણી મૂઢતા છે અને એને કારણે તેને બોધની સંવેદના પણ જાગૃત થતી નથી. આ મોટામાં મોટું આપણું નબળી કડી છે. કૃપાળુ દેવે 534માં કીધું, 20 દોહરામાં મુનિશ્રીને કહ્યું કે આવો યોગ પ્રાપ્ત થવા છતાં અંતરદશા જીવની જાગતી નથી. અને એ કહે છે કે એને કારણે ઓહો મેં સર્વસ્વ લૂંટાયાનો કેવો શબ્દ કોના ઉપર મૂક્યો છે? મુનિશ્રી ઉપર. એ લખે છે પાના નંબર 433 આવશે, 534 પતરંગ છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે. આ આપણે એકવાર વર્ણન લીધું હતું. આ દિશામૂઢતા આપણી, મૂઢતા એટલે મૂર્ખતાનો બાપ, મૂર્ખ સારો. કેમ કે નક્કી છે કે મૂર્ખ છે એને બુદ્ધિ નથી, પણ મૂઢ છે એ તો મીંડો. અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. સત્સંગ થાય, સ્વાધ્યાય થાય, વાંચન થાય, શ્રવણ થાય, મનન થાય, શિબિરો થાય, મોટા મોટા આરાધકો આરાધનાઓ થાય, અનુષ્ઠાનો થાય, પરમાર્થ દ્રષ્ટિ વિકસે નહીં. એ જે એમને એમ છે એના જીવનમાં કાંઈ ફેરફાર નહીં. કરતો એ જ કૈરા કરે. આ મૂઢ. આ 40 વર્ષ સત્સંગ કરે કે 10 વર્ષ કરે, સમયની સાથે કાંઈ સંબંધ નથી. મૂઢ. બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી. કનકભાઈ કેવી દશા છે! આવો સંઘની જીવ બોધ પ્રાપ્ત થવાના યોગે, એવો યોગ મળ્યો છે જ્ઞાની પુરુષનો, પરમ પુરુષનો યોગ મળ્યો છે, તો પણ બોધ પ્રવેશ થાય, પ્રાપ્ત તો થઈ ગયો, પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી. આ વિષમ દશા છે. એટલે કહે છે કે માટે પ્રભુ પ્રત્યે તું દીનત્વ કર, કે નાથ હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી, કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. તમે મળ્યા, તમારો બોધ મળ્યો, છતાં મારી દ્રષ્ટિ વિકસિત ન થઈ. હે નાથ, હવે મને મારી કોઈ ગતિ દેખાતી નથી. અરે રે માહરી શી થશે ગતિ. આપણે પ્રત્યેક હમણાં બોલીએ છીએ. અહીંયા આ વિષમ દશાનું કૃપાળુદેવ એટલા જાગૃત છે, એ કહે છે આ વિષમ આત્મા આ મોટું દુઃખનું કારણ છે. ક્યારેક કોઈ સંસારના પ્રસંગમાં કેમ જોડાઈ જવાય છે, કેમ સંભાવમાંથી સ્ખલિત થવાય છે, કેમ ચલિત થવાય છે, આર્ત ધ્યાનમાં વયા જાય, રુદ્ર ધ્યાનમાં વયા જાય, ધર્મ ધ્યાન કેમ સ્થિર રહેતું નથી, તો શુક્લ ધ્યાનમાં પ્રવેશ થાય. વાતો બધાને કેવળ જ્ઞાનની ને 13માં ગુણસ્થાનક ને 14માંની ને 12માંની ને મૌનો ક્ષય થઈ જાય ને વાતોમાં એટલા ભળી ગયા છે. હમણાં આ બધો ઉપદેશ અત્યારે ચાલ્યો છે, બધો સુપરલેટિવ ડિગ્રીનો ચાલ્યો છે. કેમ કે કોઈને નીચું તો કાંઈ હવે જોતું જ નથી. હે, બધું મોટી મોટી વાતો બધી જબરજસ્ત. આને મેળાને પતી ગયું, એને કીધું આપણો સંસાર ખતમ થઈ ગયો. ધૂળ ખતમ થાય? તારામાં પરમાર્થ દ્રષ્ટિ આવી નથી એટલું તને નથી દેખાતું. કર્મ સત્તાને તું માત કરી શકતો નથી હજી, હજુ ઉદયને આધીન જ છો. ક્યારેય ઉદય એવો દુઃખનો આવ્યો ને તે પ્રસન્નતા બતાવી રાખી? કોઈને નથી બતાવવી. શરીરમાં વ્યાધિ આવી, કુટુંબની અંદર એવા વિષમ સંજોગો ઉપસ્થિત થયા, શાંતિ રહી, સ્વસ્થતા રહી, આપણી કસોટી છે. એટલે કે છે તે જો સમ છે તો સર્વ સુખ જ છે. સુખની વ્યાખ્યા તો કૃપાળુદેવે લખે છે, આટલામાં લખ્યું. બાકી સુખની વ્યાખ્યા, સુખ શેમાં છે, એના કેટલા બધા પુસ્તકો પ્રસિદ્ધ થયા છે જગતની અંદર. એમાં મોર્ડન સાયન્સવાળા તો કેટલા બધા વિચારકો કે સુખ ક્યાંથી મળે ને, સુખ આવી રીતે મળે ને, સુખ પ્રાપ્તિના 101 ઉપાય નો લોકો 108 ઉપાય ને, એક જ ઉપાય છે. જો આત્મા સમ છે પ્રાપ્ત પરિસ્થિતિમાં, ઉદય કર્મની પરિસ્થિતિમાં, જો એના પરિણામ સમ છે તો સુખ જ છે. આ વ્યાખ્યા સુખ. અને એ વૃત્તિને લીધે સમાધિ રહે છે, તથાપિ બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. પ્રવૃત્તિ કરવી હોય તો દેહભાવ દેખાડવો પડે, અને પ્રવૃત્તિ કરવી પડે છે, કર્મનું કારણ છે. પરિણામથી નથી જોડાતા, પણ કૃતિથી તો જોડાવવું પડે. અને એ જોડાવવામાં જે પોતાનું દેહભાવ દેખાડવો પડે, એ પણ એને પાલવતો એમ નેમ થાય, અને પોતે કરતા પણ આમાંથી ખસી જાય. આ મેં કર્યું ને મારે કારણે થયું ને સારું થયું, આ તો હું સમયસર આવી ગયો એટલે આ બધું સરખું થયું, આવા બધા હજી મગજની અંદર કંઈક ભ્રમણાઓ છે ને, કે બધું ઠીક છે તો અમે હતા ત્યાં થયું, મને તો ખબર પડત. હવે એને ખબર પડત કે તને પડશે દેહભાવને. દેહભાવ એટલે મારુંપણું, પોતાપણું. આ શરીરનું અસ્તિત્વ આ બધું દેહભાવ છે, ક્યાંય દેખાડવાની જરૂર નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે, હવે શું કરવું, આ બધું ખેદ છે એનો, એ બધું છે. અને અહીંયા એમાં લખે છે, જ્યારે જ્યારે વિપત્તિના પ્રસંગો આવે ને ત્યારે લોકોને એમ થાય કે અત્યારે ઘણી તકલીફ છે, પણ કાલ શું હશે? એમાં ખબર પડે કે ઓલો ભાઈ જાણે છે જ્યોતિષનું. જરાક તકલીફ હોય સંસારની તો પેલું ચિત્ત ક્યાં દોડે? આવા જાણકાર. તો કૃપાળુ દેવ તો પોતે જ્યોતિષના એ વખતના સર્વશ્રેષ્ઠ જ્ઞાતા છે, કે જે શ્રેષ્ઠ જાણનાર હતો એ કે અમે આટલું જ્યોતિષનું જ્ઞાન જાણતા નથી. એ કાશીથી આવીને કૃપાળુ દેવને કીધું કે મને એ પ્રયોગ બતાવો ને તમે, તો કે ના એ બતાવ્યો આવડે એમ નથી. અંતઃસ્ફૂર્ણતા જ્ઞાનની સ્ફૂર્ણા છે. તો કે જે જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી, ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી, તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. પોતાની પાસે લબ્ધિ છે, રિદ્ધિ છે, સિદ્ધિ છે, પણ એનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા છે. આ આત્માનું સમપરિણામ છે. આ આત્માનું સમપરિણામ છે. અને હું જાણું છું, મને કયો લાવો બતાવો, બધું કહી દઉં તમને. આ દેહભાવથી ચાલતો એ વિષમ પરિણામ છે. એ બતાવનારના દેહભાવ વિના એ આવી પ્રવૃત્તિ કરી શકે? રિદ્ધિ સિદ્ધિના ચમત્કારો કરવા, ભવિષ્યનું જ્ઞાન કોઈને કહેવું, અને જે પોતાની મર્યાદા છે એ મર્યાદા તે કહે. અને જીવને તો એટલું મોહાઈ જાય છે. માટે કહે છે, જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે, અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. એથી તેવા પ્રસંગમાં આવવું ગમતું નથી. આ કૃપાળુની દશા છે. આટલો જાણકાર સહદેવ જેવો, જેને આપણે કહીએ ને, અનંતનું જ્ઞાન હોવા છતાં સ્પષ્ટ વાત છે એ બધા વિષમ ભાવો છે. એટલે એને સૌભાગને પણ લખ્યું કે અમે જ્યોતિષ જાણીએ છીએ એ તમે ભૂલી જાઓ તો સારું છે, અમે તો આમાંથી ઉપયોગ ખસેડી લીધો છે. ત્યારે ખ્યાલ આવે, અનંત લબ્ધિ નિધાન ગૌતમ, ભગવાન પાસે કેવી નમ્રતાથી. પ્રભુ 36,000 પ્રશ્નો પૂછે છે. તે મૂરખ હતો ગૌતમ? ચોપડા એકે નહોતા વાંચ્યા? આપણે તો બે ચોપડા વાંચ્યો હોય તો કે પૂછને મને જે પૂછવું હોય, મને બધી ખબર છે. અને કંઈ પણ થાય તો પ્રભુ સામાયિક કરવાનું ફળ શું? પ્રભુ લોકોએ દર્શન શા માટે કરવા પડે? પ્રભુ કયા કર્મને કારણે જીવની દુર્ગતિ બંધાય? પ્રભુ કયા કર્મને કારણે જીવ નરકમાં જાય, પ્રશ્ન તો વાંચો. આપણને તો કઈ પૂછનાર આ ચાર જ્ઞાનનો ધણી અને આ ગણધર. અને જ્યારે જ્યારે પ્રશ્નો આવ્યા છે ત્યારે એને પોતે ઉપયોગ મૂકીને જવાબ આપ્યા નથી. એ શું કે પ્રભુને પૂછીને કહીશ. એક એક ચરિત્ર આપણે ત્યાં છે એના ઉપર સેજ દ્રષ્ટિ જાય તો આપણો પરમાર્થ દ્રષ્ટિ ખુલી જાય. આ બધો કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી, માત્ર તમે તમારા આ પંચ પરમેષ્ટિમાં રહેલા જીવોને ઓળખો. એક એક અવસ્થામાં રહેલા જીવોની આત્માના ગુણોની અને આત્માની સ્થિતિ શું છે, શાસ્ત્રકારોએ કેવી વર્ણવી છે એ જુઓ જરા, અને આપણી પરમાર્થ દ્રષ્ટિ આપણને ખીલે. શાસ્ત્રકારો લખે કે રોજ ગૌતમની એક લબ્ધિ ઉપર અમે વ્યાખ્યાન આપવાનું શરૂ કરીએ તો એક વર્ષ સુધી સતત અમારા વ્યાખ્યાનો ચાલુ રહીએ તો એ ગૌતમની લબ્ધિને શક્તિનું પૂરું વર્ણન અમે ન કરી શકીએ, અમારું ગજું નથી. આવો લબ્ધિમાન ગૌતમ ભગવાનની પાસે વિનમ્રતાની કેવી મૂર્તિ છે, સૌજન્યની કેવી મૂર્તિ છે. પ્રભુ આપ કહો તે ખરું. એવો અંશ થોડો જોવા મળે. સૌભાગ્ય કહ્યું, 30-30 વર્ષથી આ શાસ્ત્ર સ્વાધ્યાય કરે, સત્સંગો ચાલે, 8-8 કલાક સાયલાની અંદર સત્સંગની ચાલે, વાદ વિવાદ સામસામા આદાન પ્રદાન દિવસ ને રાત ચાલે, અને જુદા જુદા મતના અને જુદી જુદી શ્રદ્ધાવાળા લોકો બેઠા હોય એટલે એમાં કાંઈ કોઈ એકબીજાને મચક આપે નહીં. આમાંથી જે કાંઈ પ્રાપ્ત થયું અને પછી સૌભાગ્યને કૃપાળુદેવ સાથેના આ બધા એમણે પ્રશ્નો મૂકીને પરમાર્થની દ્રષ્ટિ મેળવી કે આ બધું છે એ જે છે એમાંથી પરમાર્થ નથી, અને એને દ્રષ્ટિ મળી અને પછી આત્મસિદ્ધિ મળી, માગી મળી. એમાં એણે દ્રષ્ટિ કેળવા પછી કહ્યું કે આટલા વર્ષ સુધી શાસ્ત્રના સ્વાધ્યાયથી દેહને આત્મા જુદા છે એવું તો ઘણું વાંચ્યું, ઘણાને સમજાવ્યું, પણ પ્રભુ પ્રત્યક્ષ અનુભવમાં આવતું નહોતું. એ આ આપની આત્મસિદ્ધિ વાંચ્યા પછી દિવસ 8 થયા, પર્વતની બે ફાટની જેમ આત્માને દેહ જુદા દેખાય છે, એના ગુણ એના ધર્મ એના લક્ષણ એની પર્યાય જુદી દેખાય છે, એક એક સમયની અવસ્થા જુદી દેખાય છે. આપણને લાગે રોજ અરીસામાં મોઢું જોઈએ છીએ ત્યારે દેહની પર્યાયમાં ફેરફાર થયો એમ થયો જ ને, તો દાઢી કરીએ છીએ ત્યારે આત્મામાં કંઈ થયું? દેહની પર્યાયમાં તરત ખબર પડે કે જ્યારે નબળાઈ લાગે છે, આજે આ થયું છે, આજ પગ જરા થાકી ગયા એવું લાગે છે, આ દેહની પર્યાય છે, એમાં આત્મા થાકી ગયો. ઉંમર થાય, વ્યાધિ થાય, આ બધા દેહના લક્ષણો છે. મારી નસું ખેંચાય છે, આત્માની ખેંચાય? એક એક પર્યાય, ચેતનની પર્યાય ચેતન, અચેતનની પર્યાય અચેતન. એક કે છે મને હવે દેહને આત્માનું પ્રગટ ભિન્ન સ્વરૂપનું ભાન થયું, છતાં લખ્યું શું? આપ કહો તે. એટલે પ્રશ્ન એ છે આપણે હવે એ બધામાં પડીએ એટલે એમાં ન પડી જવું પાછું. આપણે તત્વ સમજવાનું છે, તત્વ એ સમજવાનું છે કે જેવો આવા ક્ષણિક મોહમાં આવા સમાધાનમાં આવા કોક ગુરુ જાણકાર છે એટલે એની પાસે આ મોહાધીન છે. આ સમજવાનું છે કે આપણે આ મોહાધીનમાં તો નથી આવતા ને, અને તેવો પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે. આવા ગુરુના ચરણ પકડી લેશો અને ઓલો તમને કીધા કરશે કાલ શું થશે એને કહી દીધું, એમાં તારું કાંઈ કલ્યાણ નહીં થાય. એ કહેનારો પણ દુર્ગતિનો અનુયાયી છે અને તું પણ એ થઈશ. મોહાધીન શબ્દ શું? મહામોહનીય કર્મથી બુડે ભવજળ માય. આ મોહાધીન દશા ભયંકર છે, મોહ તોડવાનો છે. તો અહીંયા કહે છે કે જેઓને આનંદથી આનંદ થાય છે, ભવિષ્યનું જ્ઞાન કોક કહે છે ને, જાણકાર છે ને, એ તો કહી દે છે ને, આપણા સામું જોઈને કહી દે છે ને, આપણો પત્ર વાંચે ને કહી દે, સાહેબને બધી ખબર પડી ગઈ. હા, પડી ગઈ. એમાં તારું કલ્યાણ નથી, એનું નથી. સર્વજ્ઞ કેટલા કાળ સુધી વિચરતા હતા ધરતી ઉપર? એના જ્ઞાન બાર શું બાકી હોય? ભગવાન મહાવીરના 30 વર્ષ અને સિમંદર સ્વામીના 1000 વર્ષ, મુનિ સુરત સ્વામીના સમયની અંદર એમનો આવિર્ભાવ થયો છે. મહાવીર ક્ષેત્રમાં જ છે, અત્યારે વિદ્યમાન જ છે. આપણી મર્યાદા છે, એની મર્યાદા છે? એની મર્યાદા તો નથી ને. અને એ તો દેહધારી જ છે ને, અરિહંત અવસ્થામાં છે ને, એ સિદ્ધ નથી. સશરીરી છે, સહયોગી કેવડી છે, અને હજી આવતી 24 ની અંદર 12મા તીર્થંકર સુધી એની વિદ્યમાનતા છે. એ બધું જાણે છે. કેટલાને બોલાવી બોલાવી કીધું, તારા આટલા ભાવ બાકી છે ને, તારું આમ છે ને, તારું તેમ છે ને, તારું આ થશે ને આ નહીં થાય ને, ક્યાં એવી કથા આવે છે? શું વાત છે! કેટલા લોકો સિમંદર સ્વામી ક્ષેત્રમાં ગયા છે, મહાવિદ્યમાં પૂછવા ગયા છે, સાહેબ મારું શું થશે? તત્વજ્ઞાન પૂછ્યું છે. ભગવાન કુંદકુંદાચાર્ય ગયા છે, પૂછવા ગયા તા મારા કેટલા ભાવ બાકી છે, દિગંબર અવસ્થાથી મોક્ષ થશે કે નહીં, તત્વ જાણવા માટે ગયા છે. કે પ્રભુ આ સમાધાન આપો. યશોવીજી મહારાજે સિમંદર સ્વામીને પડકાર કરીને 3 સ્તવનની રચના કરી, 125 ગાથા, 150, 350 આવા જબરજસ્ત આલેખ કર્યા સજ્જાયોના. એક એક વાંચો તો ખરા. એમાં કેવી જિજ્ઞાસા મૂકી છે કે પ્રભુ અમને તમે કોણ, એ તો કોણ કહેશે? તમે અત્યારે વિદ્યમાન છો, અમે ક્યાં જઈએ, કોને પૂછીએ? એટલે એમાં લખ્યું છે, સાહેબ સિમંદર સાંભળો રે, ક્યાં જઈને ઉપકાર કરું? આ ભરત ક્ષેત્રમાં તો કોઈ છે નહીં. જ્યાં જ્યાં મુમુક્ષુએ સાધકોએ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી છે, એ પરમ તત્વને જાણવાની, જ્યોતિષની નહીં, ભવિષ્ય જ્ઞાન જાણવાની નહીં. કૃપાળુ દેવે પહેલેથી કહ્યું છે કે આ બધા જીવો મોહાધીન છે અને પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે. આપણને ક્યારે લાગે છે કે આપણે જાતે પોતે આપણી યોગ્યતા ખતમ કરીએ છીએ? કેટલી બધી ઈચ્છા હોય છે, કુંડળી કઢાવી છે ને, આને આ પૂછાવવું છે ને. બ્રાહ્મણથી શરૂ થાય આપણી યાત્રા. જે આમ તો માગતો હોય કે ભાઈ 100 રૂપિયા દેને, ગમે દક્ષિણા દેને, તો એ આમ આમ કરીને, તો એના ઉપર કેટલી શ્રદ્ધા, એ જરાક આમ આમ કરીને, ઓ કંઈ દેખાય છે, કંઈ દેખાય છે, શું ધૂળ દેખાય. આ મોહાથી મોહ દશા કેવી છે, હિન. કેમ કે વિષમ ભાવમાં રહેલો આત્મા એ મોહમાં કેવો હોય. આ પત્રની અંદર એ પરમાર્થનું ચિંતન કરો, પરમાર્થ દ્રષ્ટિને જાગૃત કરીએ. અમે ક્યારે પોતાનું સ્વરૂપ પામીએ એ સિવાય કોઈ ચિંતા નથી. એ સિવાય જે કંઈ આવે છે એની અંદર પરિણામને વિષમ ન થવા દેવા, સમતામાં રહેવું, શાંતિમાં રહેવું, સંભાવમાં રહેવું, આગળ વધીએ તો સમાધિમાં રહેવું. વિશેષ અવસરે
ઓ સુખ થા મોય અનંત સુશાંત.